આ 16મા આલ્બમમાં 8મી દ્રષ્ટિની ગાથા 6 અને 7નું વિવરણ છે.
અને તત્વ દ્વારા શુદ્ધિનો પક્ષપાત, એટલે પરમાત્મા વિશે એ આત્માની શુદ્ધિનો માર્ગ છે. બધા જ યમ નિયમમાં એના જે ચાર ભેદો થયા એમાં બે ભેદ છે, પણ ત્રીજો ભેદ છે એ શુદ્ધિનો છે, ચોથો ભેદ છે એ પ્રાપ્તિનો છે. એટલે ત્યાં સુધી જે છે પણ એ અશુદ્ધ છે. એટલે અહીંયા એમને આવા ગ્રંથો ભણવાથી હિત થશે એમ સમજીને આ દ્રષ્ટિ સર્જાયેલી રચના વાર્તા કરે. તો આ દ્રષ્ટિની સર્જાયેલી રચનાનો ગ્રંથ જે કર્યો છે યશો વિજયજી મહારાજ, પોતે કહે છે કે અમે તો આટલા હેતુથી જ કર્યો છે કે કુળયોગી જે છે અને પ્રવૃત્ત ચક્રયોગી છે, અને જેને તત્વયોગ વિષયક તત્વ સાંભળવાનો જેને પક્ષપાત છે. પક્ષપાત છે એટલે જેની રુચિ છે, જેનું એના તરફ વલણ છે, જેની એ લાઇકિંગ જેને કહે ને એપ્ટિટ્યૂડ, એમ પક્ષપાત એટલે એનું વલણ છે. એને માટે થઈને અમે આ કહીએ છીએ, કારણ કે નહીં તો તત્વનો જો પક્ષપાત વિના એ શું કરશે ને પર યોગના નામે. એટલે ક્રિયા કરશે, એટલે જબરદસ્ત વાત મૂકે છે કે સુની ક્રિયા ભાવ વિના, શુદ્ધ ભાવ વિનાની સુની એવી ક્રિયા, અને ક્રિયા વિનાનો શુદ્ધ ભાવ, આ બે વાત મૂકી છે. એ બંનેમાં અંતર કેટલું છે? સૂર્ય અને આજ્ઞા, આ અંતર કેટલું બધું જબરજસ્ત છે કે એમાં એકની પાસે માત્ર ક્રિયા જ છે અને એકની પાસે તત્વ છે. પણ તત્વને ક્યાં મૂક્યું છે? સૂર્યની સાથે પ્રકાશ છે, જ્યાં હવે અંધકાર, અજ્ઞાન, અણસમજણ એ કંઈ હોવાની શક્યતા નથી, અને આજ્ઞામાં પ્રકાશની કોઈ સંભાવના નથી. તો ક્રિયા જે છે, આખો ક્રિયાયોગ એ તત્વના આધાર ઉપર જો ન હોય તો એ સંપૂર્ણ ક્રિયાયોગ એના માટે નિરર્થક છે. એટલે આ જે જીવો છે એને તો તત્વનો પક્ષપાત છે, તત્વ દ્વારા જ શુદ્ધિ થશે, તત્વ દ્વારા જ ક્રિયા સાર્થક થશે, એટલે તત્વ શ્રવણનો પક્ષપાત જ છે. એટલે પેલા વચ્ચે તો પણ એમાં તત્વ શ્રવણનો પક્ષપાત જ હોય અને આચરણ ન હોય તો કલ્યાણ થાય નહીં. છતાં તમે કેમ આ તત્વજ્ઞાનની વાત મૂકો છો? એ જેટલી ક્રિયા કરશે, કેમ કે તેની પાસે જેને સમજણ છે તત્વને, એ જે ક્રિયા કરશે એ ભાવ સહિત થશે, સમજણ સહિત થશે, એટલે પરિણામ થાય, નહીં તો એનું કંઈ પરિણામ નહીં. એટલે અહીંયા એને મુમુક્ષુ સાધક માટે એ જે કહ્યું છે કે ક્રિયા માત્રના આગ્રહી અને અતત્વમાં તત્વબુદ્ધિ કરે, શું વાત કીધી છે આત્મસિદ્ધિમાં? બાહ્ય ક્રિયા અને શુષ્ક જ્ઞાન. હવે એમાં થોડો તફાવત આવશે, પણ બાહ્ય ક્રિયાનું સ્વરૂપ કેવું કીધું છે? ક્રિયાજળનું બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કહી જ્ઞાન માર્ગ નીચે જતા, આ સમજાય છે? હા, એ જ થયું. અહીંયા જ્ઞાન માર તત્વનો પક્ષપાત જ નથી. એટલા બધા ક્રિયામાં છે, એટલા બધા ક્રિયા જળ છે, એને તત્વનો કોઈ પક્ષપાત જ નથી. તત્વ દ્વારા શુદ્ધિ થાય, તત્વ શ્રવણ જરૂરી છે, તત્વ એ જ આખી ક્રિયા અથવા યોગનું અનુષ્ઠાન છે, અધિષ્ઠાન છે. એ કોઈ વાતની વિગત છે, એ કંઈ કરવાની જરૂર નથી. આ ક્રિયા કરો એટલે નિર્ણય મળે બધું થઈ. એટલે એ વાત કૃપાળુજી આત્મસિદ્ધિમાં સરસ મૂકી છે કે અડધા ચરણમાં પા ચરણ કે જ્ઞાન માર્ગ નિષેધતા. જ્ઞાન માર્ગનો નિષેધ કરે એને તો સ્વરૂપનો નિષેધ છે. આત્મા કયા સ્વરૂપે છે? તો જળ અને ચેતનમાં ભેદ, મુખ્ય પ્રગટ ભેદ કયો? જ્ઞાન. હવે જ્ઞાન માર્ગનો જે નિષેધ કરે છે, કોનો નિષેધ કરે છે? પોતાનો જ નિષેધ છે, સ્વરૂપનો જ નિષેધ છે, નિજપદનો જ નિષેધ છે. આત્મ સ્વરૂપનો, આત્મતત્વના નિષેધ સાથે જ એનો ધર્મ આખો જોડાય. અને એ જે ક્રિયા છે એમાં જળતા એટલા માટે છે કે જ્ઞાનને જે અવકાશ નથી તો વાહે જોઈએ અજ્ઞાનતા. એ મતની હોય, ગચ્છની હોય, સંપ્રદાયની હોય, સંઘાડાની હોય, કોઈ ગ્રંથની હોય, કોઈ વ્યક્તિની હોય, દ્રષ્ટિ રાગ ઉપર આધારિત આખો ધર્મ અધિષ્ઠિત. એ ધર્મને તત્વજ્ઞાનનો કોઈ પાસું નથી. એ ક્યારે એનામાં ઉજ્જવળ ભાવો આવવાની કોઈ સંભાવના નથી. ગમે એટલે આખો જે દોડાદોડ કરતા હોય ધર્મ ક્રિયામાં, પણ ભાવની અંદર શુક્લતા આવે, ઉજ્જવળતા આવે, અંતર્મુખતા આવે, કોઈ તત્વનો પ્રકાશ થાય, પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય, અને કોઈ એની મલિનતા એને ખસેડવાનો કોઈ ભાવ આવે એવું બને, એ ધર્મની ક્રિયા કરે તો પાપ કરતો કરતો કહી રહ્યો. કરતો હોય ધર્મની ક્રિયા અને પ્રવૃત્તિ ચાલતી હોય જરાય યોગ્ય. તો આપણને લાગે કે ધર્મ થકી પણ જે અધર્મનું જ ઉપાર્જન કરે ધર્મના નામે, ધર્મ છે જ નહીં, તો ત્યાં એક ક્રિયા જતા છે. અને શુષ્ક જ્ઞાન અને અહીંયા જે કહ્યું છે કે ક્રિયા શૂન્ય ભાવ જે છે એ બે માં અંતર છે. શુષ્ક જ્ઞાની અને અહીંયા ક્રિયા શૂન્ય ભાવ જેને સૂર્ય સાથે લીધો છે. ક્રિયા શૂન્ય ભાવ છે કેવો છે? સૂર્ય કે તત્વજ્ઞાન છે? તત્વજ્ઞાન છે પણ ક્રિયા નથી. ક્રિયા પણ તત્વજ્ઞાન છે. પેલામાં શું છે? શુષ્ક જ્ઞાનીમાં એ જ્ઞાન જ ખોટું છે, મિથ્યા છે. એ જ્ઞાન છે મિથ્યા જ્ઞાન છે, તત્વજ્ઞાન નથી. પુસ્તક જ્ઞાન છે, મત જ્ઞાન છે, પરંપરાગત જ્ઞાન છે, ગતાનુગતિક છે, લોકસંજ્ઞાનું છે. એનું જ્ઞાનને કોઈ તત્વનો આધાર જ નથી. થોડો ભેદ છે પણ સમજવા પ્રયત્ન કરો. અહીંયા શુષ્ક જ્ઞાની અને ક્રિયાશૂન્ય ભાવ જો જ્ઞાન શબ્દ નથી મળતો, ભાવ નથી, શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ અને સોની ક્રિયા, શુદ્ધ ભાવ છે ભલે ક્રિયા નથી પણ ભાવ તો શુદ્ધ છે. અવિરત સમ્યક દ્રષ્ટિનો ભાવ કેવો હોય? શુદ્ધ હોય અને ક્રિયા કઈ નથી. વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ કે ત્યાગ વસ્તુ કોઈ નો મહાપદ્મ શ્રેણી કે શંકર થશે શ્રેણી કે ઠાણંગ જોઈ. ભાવ છે, ક્રિયા સુની છે, ભાવ છે પણ ક્રિયા શૂન્ય ભાવ છે. પણ ભાવ છે ચોક્કસ, કેમ કે પેલા શુષ્ક જ્ઞાનમાં તો કે છે બંધ મોક્ષ છે કલ્પના, યુવાનું જ્ઞાન જો શુષ્ક જ્ઞાની જે કહ્યા છે અને અહીંયા ક્રિયાશૂન્ય ભાવ કીધો છે એ બેનો ભેદ સમજવા પ્રયત્ન કરજો ને, તો આવડનું ટોળ વકરી નાખો. પક્ષપાત એટલે એને એક પ્રકારનું વલણ, લાઇટિંગ. મને ગ્રંથ સ્વાધ્યાયનો પક્ષપાત છે ભક્તિ કરતા, તો મને સ્વાધ્યાય તરફ વિશેષ મારે ઢોળાવ એ પક્ષપાત. આપણે પક્ષપાત કરીએ તો રાગ દ્વેષ અને એની અંદર વ્યવહારની અંદર પક્ષપાતનો અર્થ થાય છે કોઈના એકના પ્રત્યે રાગ અને એકના પ્રત્યે દ્વેષ, એકના પ્રત્યે ગમો અને એકના પ્રત્યે અણગમો, એકના પ્રત્યે પ્રીતિ એકના પ્રત્યે અપ્રીતિ, એક વાલા અને બીજા દલા, એક પારકા અને એક પોતાને. આ પક્ષપાત અહીંયા નથી. અહીંયા પક્ષપાતનો અર્થ છે એને પ્રભુ પ્રત્યે પક્ષપાત છે. એ ભલે એને માતા પિતા રહ્યા પણ દેવગુરુ પ્રત્યે એને પક્ષપાત છે કે આ બધાએ મારા આ પર્યાયના આ કાળના આ જન્મના ભલે સંયોગીને બધા ઉપકારી રહ્યા પણ પરમાત્મા જેવો તો કોઈ ઉપકારી નથી. મને પ્રભુનો પક્ષપાત છે, મને ગુરુનો પક્ષપાત છે. ખ્યાલ આવ્યો? એમ અહીંયા એને તત્વનો પક્ષપાત છે કે તત્વ જો હું જાણીશ તો આ જ રીતે કાર્ય. આ વસ્તુ શું છે? જીવ ભ્રાંતિમાં છે અને ભ્રાંતિમાં ત્યાં સુધી છું કે જ્યાં સુધી એને તત્વનું શ્રવણ નથી થયું, તત્વનો પ્રકાશ થયો નથી ત્યાં સુધી આ અજ્ઞાન કોઈ કાળે ટળે. તત્વનો જ્યાં સુધી પ્રકાશ થયો નથી ત્યાં સુધી અજ્ઞાન કોઈ કાળે ટળે નહીં. કારણ કે અંધકારમાં ગમે એટલા પ્રકાર કરો એમાં એકેય પ્રકાર અજવાળા સમાન નથી. એનું એકેય પ્રકારમાં અજવાળું હોઈ શકે નહીં. એ 211માંથી મળશે. એમ અહીંયા કહે છે કે એ ક્રિયાશૂન્ય ભાવ તત્વ પ્રત્યેની પ્રીતિ પ્રેમ પક્તા એમાંથી શું થશે? એમાં એને કહ્યું કે કલ્યાણની એને અપેક્ષા છે કે અવિધિ દોષ દૂર થશે અને વિધિ પ્રાપ્ત કરવા પૂર્વક શુદ્ધિ મેળવવાનો પણ પક્ષપાત છે. કે તત્વ અવિધિ દૂર થશે, તત્વની સમજ હશે તો પછી મારી અનુષ્ઠાન થવું જોઈએ. અને દોષ રહિત અનુષ્ઠાન થાય ત્યારે જ થશે કે જ્યારે હું મૂળ વસ્તુ સમજું તો. મૂળ વસ્તુ તત્વને સમજવાની છે એટલે સૂક્ષ્મતા છે. તત્વને સમજવું તો પેલાને જ્ઞાન છે, શુષ્ક જ્ઞાની છે, પણ કેવું જ્ઞાન છે? તત્વનું નથી પણ કેવું છે? મતનું છે, પરંપરાનું છે, રૂઢિનું છે, મિથ્યા. અને પછી એમને કારણે પરિણામ શું છે? તો પરિણામ નથી છે કે બંધ મોક્ષ છે કલ્પ. જવા દે, બંધ જેવી કોઈ ચીજ નથી ને મોક્ષ જેવી અર્થ એ બોલવા બેસે ત્યારે તો ખરા છે. આ જીવને કંઈ લાગતું નથી ને એમાં કંઈ જાતું નથી ને કર્મ કોઈને સ્પર્શતું નથી ને ત્રણ કાળમાં એક એકને કોઈ અડે નહીં. પણ તો પછી આ શું હાઈલો છો? તો આનંદકાર છે, ખૂટાતો પીટાતો અથડાતો દુઃખી થતો છે, એના કારણે મજામાં રહે નથી રહી. એ પાંડિત્ય છે, એ સમાધાન જ્ઞાન છે પણ મિથ્યા જ્ઞાન. તત્વના પ્રકાશના અભાવને કારણે થયું અને તત્વના પ્રકાશ જો થાય તો એને વાતમાં એને સમજણ જ્ઞાન હોય. હવે સમ્યક દર્શન સંકેત શું કરે? પુનિતાબેન, સંકેત શું કરે? સમ્યક દર્શનથી જ્ઞાન તો હોય જ, પણ જે જ્ઞાન હોય એ સમ્યકપણાને પામે. આ તત્વ છે એ સંકેત છે, તત્વ છે એ સમ્યક દર્શન છે. એનાથી એનું કેટલું જ્ઞાન છે ને ઘણા શાસ્ત્રોનું છે, પણ જ્ઞાન અત્યાર સુધી અસમ્યકપણાને હતું, પ્રાપ્ત હતું. એટલે જ્ઞાનનું પરિણામ શું હતું? જે જ્ઞાન ભવહિતરસ, અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરે, ભાવ નિવૃત્તિ રૂપ કરે તે સમ્યક દર્શનને નમસ્કાર. જ્ઞાન નથી આવતું, આવ્યું શું? સમ્યક દર્શન, તત્વની દ્રષ્ટિ પ્રાપ્ત. ગૌતમ પાસે જ્ઞાનની કમી શું હતું? ગૌતમ પાસે જ્ઞાનની કમી શું હતી? અને મહાવીરે જ્ઞાન આપ્યું તો દ્રષ્ટિ હતી. તો ગૌતમને ચાર વેદ સમ્યક રીતે ભણેલા જોવા માટે પ્રભુ મહાવીરે એને સમ્યક નેત્ર આપ્યો. એવા અગિયારે અગિયાર ગણધરો બધા જ્ઞાનવંત હતા. એ કઈ કોઈ મૂર્ખાઓ નતા હતા જ્ઞાન ભગવાન સામે વાત વિવાદ કરવા. બુદ્ધિના બેવકૂફો કોઈ નતા ભગા ગયા. પણ સમગ્ર ભારત વર્ષની અંદર જે પ્રખાણ પંડિતો કહેવાતા, શિરોમણી કહેવાતા, ખુદમોર કહેવાતા હતા, એવા સાક્ષાત સરસ્વતીના અવતાર જેવા એ પ્રભુ પાસે ગયા. પણ પ્રભુએ કહ્યું કે અમને જ્ઞાન ઘણું છે પણ મૂળભૂત દ્રષ્ટિ દ્રષ્ટિ પકડાવી. દ્રષ્ટિ પકડે છે એટલે સીધા ભગવાનના બોધને દ્વાદસાંગીની રચના. આ જ્ઞાન કેટલું એનું? ભગવાનનું એક વચન સાંભળે અને દ્વાદસાંગીની રચના, કેટલું જ્ઞાન. તો ક્યાંય ભૂલ ન કરવી પડે. અહીંયા તત્વનો પક્ષપાત. એટલે ઘણી વાર જ્ઞાનના નામે આપણે ઘણું બધું વાંચીએ અને ખૂબ સાંભળીએ ને આ સાંભળ્યું આ સુધીમાં જે ના કર્યું, અરે જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી બધું જ મિથ્યા જ્ઞાન છે. ઢગલો થાય છે, બધું માહિતી ઘણી મળે છે, નોટબુકો ભરાઈ જાય છે, પરંતુ અંદરથી કંઈ પરમાર્થની દ્રષ્ટિ તત્વની દ્રષ્ટિ જીવને પ્રાપ્ત થાય. નહીં તો એની ગણતરી ચોપડા ઉપર રહે છે, ક્વોન્ટિટી જેની કહીએ, ક્વોલિટી નહીં. જથ્થો કેટલો જ્ઞાનનો ભેગો કર્યો, કેટલું સાંભળ્યું, કેટલા પ્રવચન, કેટલી શિબિર, કેટલું આપ્યું, કેટલા કલાકના સ્વાધ્યાય કર્યા, ભલે કર્યા. કારણ કે આ જે છે એ ગમ જેને કહેવાય એને ગુરુગમ કહેવાય. કોઈ પણ ગ્રંથમાંથી, કોઈ પણ વાંચનમાંથી, કોઈ પણ સ્વાધ્યાયમાંથી, કોઈ પણ તત્વ ચર્ચામાંથી બિલકુલ આમ તત્વનો આંકડો પકડાઈ જાય, આ એને ઉપકારી, આ ગુરુ, આ એને અંદર પ્રકાશ થયો, આ એનામાં પ્રજ્ઞા પ્રત્યે. પ્રજ્ઞા એવી પ્રત્યે કે હવે એ વસ્તુને સમજતો કઈ દ્રષ્ટિથી? તત્વ દ્રષ્ટિ. શબ્દ દ્રષ્ટિ ન હોય કદાચ, વ્યાકરણ દ્રષ્ટિ ન હોય, ભાષા દ્રષ્ટિ ન હોય, કઈ વાત હોય, પણ તત્વ દ્રષ્ટિ. જો તત્વ દ્રષ્ટિ ન હોય તો શું કહે? ભક્ત મર ગયું, ભગવાનના દેહના ગુણગાન ગયા, વાહ મૂરખનો જામ જો. અમે ક્યાં ભગવાનના દેહના ગુણગાન ગાવા બેઠા હતા? આખું ભક્તા મનમાં તને તત્વદર્શિ પ્રાપ્ત નથી? ક્યાં ભગવાનના દેહના ગુણગાન નથી? એની વિભૂતિ તત્વના ગુણગાન છે, આત્માના ઐશ્વર્યનું એની અંદર ચમત્કાર છે. આ કઈ નું ખ્યાલ આવે? તારી નજર ચામર ઉપર જ કેટલી લંબાઈના, ઓહો દેવોમાંથી આકાશમાંથી પુષ્પ ફરતા કેવા, સિંહાસન કેવું હશે, અને એ બધા સિંહાસનના વર્ણન, એના રંગ, એની અંદર દૈત્ય સહિતો રહે એટલે પોતાના રાજને પોતે આહા ભાઈ એ નહીં. એના ઉપરથી દ્રષ્ટિ કર કે આની અંદર રહેલો આ વિતરાજી કેવો છે, એની વિતરાગતા ઉપરની દ્રષ્ટિ એ જ્યારે કેળો પ્રભુના ઉપરનું ચિત્ર જુએ અને આ બિચારાને કેટલી વેદના થશે, ત્યારે બિચારાની ક્યાં મદદ થશે? તો તારા સમાન જ્ઞાનીની ઓળખાણ કરે છે. જે કહ્યું ને જીવને પોતા સમાન, જીવ કેમ જ્ઞાનીને ઓળખતો નથી? તો કે પોતા સમાન કલ્પના. અરે કેવું કહ્યું ભગવાન ઉપર, તો જો આ બધા કેવા છે એની દ્રષ્ટિ કેના ઉપર ગઈ? થોડું દુઃખ ઉપર, શરીર ઉપર. એને ઈનો તો આની અંદર રહેલો આ સમાધિસ્થ આત્મા, આ ચૈતન્ય, આ બધી જ ફરિયાદી પર. ઓહો, કમસ એનો ધારે એટલો ઉત્સર્ગ કરે છે પોતાની પૂરી તાકાત. એને જે દેવલોકની અંદરનું જે ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે શરીરનું, એની બધી શક્તિ આના ઉપર કાઢે છે. બધી વિદ્યાની ઘનઘોર વર્ષા કરાવે છે, ધૂળ ઉડાડે છે, પોતાનું સ્વરૂપ અનેક રીતે વિકુરાવીને અનેક પ્રકારની પીડાકારી અવસ્થાઓ ઉભી કરે છે. અને ઓ ધર્ણેન્દ્ર, એ પણ પાછું સ્વરૂપ વિકુરાવીને ભગવાનની સેવા કરવાનો કોઈ સાથીપાને રાખતો? એવો સમય રહેલો મારો પાર્ટનર રાખતો? એ નથી બિચારો કે નથી જોડતા? સમત્વમાં લીન એને ધર્ણેન્દ્ર ઉપર પણ કોઈ, એને કમટ ઉપર પણ કોઈ, એ પોતાના સ્વભાવમાં લીન છે, સમત્વમાં લીન છે. એ પોતાના સંપૂર્ણ સ્વભાવની અંદર લીન થયેલો એવું પરમાત્માનું સ્વરૂપ આ મારું જીનનું સ્વરૂપ છે. અમને આવી જીન સ્વરૂપ સાદ્રશ્યતા ક્યારે પ્રાપ્ત થાય? નહીં તો આ દયા કરવા જાય ભગવાન ઉપર. બિચારાને 5 મહિના સુધી ખાવાય ન મળ્યું. ભગવાનને એનું દુઃખ હતું ને, 12 મહિના સુધી ખાવા ન મળ્યું. રોજ ત્યાં દ્રષ્ટિ દોડાવે છે કે ભગવાન એના જ્ઞાનથી એના કર્મ ઉપર દ્રષ્ટિ દે છે. અને કે છે અંતરાય કર્મકાર હોવી બાકી છે, વેદવું પડે, વેદ દ્રષ્ટિ એકવાર તત્વને આ સૂર્ય સમાન તત્વનો પક્ષપાત છે. આ યોગ દ્રષ્ટિ સમુચયના આચાર્ય હરિભદ્ર સુરી એક જબરજસ્ત એક સમર્થ આચાર્ય આ કાળની આધુનિક યુગની અંદરનો કહ્યો છે. આગમ ગ્રંથોને એને નવા ઝાડની અંદર ઝાડી દીધા આધુનિક. કૃપાદેવ કે જેની ચમત્કૃતિ તો જુઓ હરિભદ્ર. અને આવો યોગ માર્ગ જયારે ચમત્કાર નો હતો ત્યારે આને તત્વ દ્રષ્ટિ આપીને કહ્યું બાકીનું બધું જ્ઞાન આગ્યા છે. બાકીનું બધું જ્ઞાન આગ્યા જેવું. અને અમે અહીંયા જે યોગ દ્રષ્ટિની વાત કરી આ સૂર્ય જેવું, સૂર્યને પ્રાપ્ત કરો, સૂર્યને પ્રાપ્ત કરો. અંધકારને રહેવાની કોઈ સંભાવના જ નહીં, ક્યાંય આવી શકશે જ. બહુ સરસ વાત મૂકે છે કે તાત્વિક એવો પક્ષપાત અને ભાવ શૂન્ય એવી જે ક્રિયા, એ બે વચ્ચેનું અંતર સૂર્યને આજ્ઞા જેવી લાગે. આજ્ઞાને શું આયુષ્ય? આ રીતે આ ગ્રંથ આવા આત્માઓ જે છે કે જેણે તત્વજ્ઞાનના પ્રત્યે પક્ષપાત છે, એટલે શુશ્રુષા નામનો ગુણ, અને પછી કયો ગુણ એવો હતો? મીમાંસા. યાદ આવે શુશ્રુષામાંથી મીમાંસા. એ મીમાંસા કર્યું ત્યારે એને વેદસંવેદ્ય પદ પ્રાપ્ત થયું. આ તત્વદ્રષ્ટિ આવી ગઈ. હવે તો એ સંસારના કોઈ પણ સંગ પ્રસંગમાંથી ભેદ કરી લે કે આમાં જળ પર્યાય છું અને ચેતન પર્યાય છું. ખ્યાલ આવે છે? તદી પછી તદ્રુપ ન થવાય એવો પુરુષાર્થ. કંઈ પણ વાત કરી મેં કે જમવા બેઠો છે, ભૂખ લાગી છે, જળ પર્યાય છું, દેહનો ધર્મ. હવે ચેતન પર્યાય શું છે? અંદર રાગ દ્વેષ થયો છે તો ખાવું એ દોષ નથી. તે સમયે જો ભાવ શરીર વધી ગયા, આના કરતા મહત્વ એનું વધી ગયું, અને પોતે પોતાના વશમાં ન રહ્યો, તો એ કરતા કર્મ પ્રભાવ, એ કર્મના પ્રભાવમાં ગયો. પ્રભાવમાં ગયો એટલે ફરી અનુબંધ સ્વરૂપ. અને આ બધા જળને પણ સમયે સમયે એની પર્યાય છે, અને ચેતનને પણ સમયે સમયે એની પર્યાય છે. પણ આ જીવને જેટલી જળ પર્યાયનું ભાન એનો અંશ પણ એને ચેતન પર્યાયનું અને બંને પર્યાયને એક વેક કરી દીધું. મોડું થાય છે, મારો જીવ જાય છે, તારો જીવ જાતો ચેતન થઈ જાય છે, ઉભો રહે એને આવી ત્યારે તરત કાંઈ તારો જીવ જવાનો, દુઃખથી હું મરી જાઉં છું, પીડા ભેટ કર. પેલા જડની પર્યાયનો ભેદ કર, દુઃખ થાય છે જડની પર્યાય છે પેલા ભેદ કર, અને એ જાણનારો છે એ ચેતન પર્યાય છે એનો ભેદ કર. એ દુઃખ ઘટ્યું તો જાણકારી રહી, એ દુઃખ વધ્યું તો જાણકારી રહે. એ જાણકારીની પર્યાય વધતી જાય, એ પર છે, હું સ્વ છું, એ આ કારણે થયું છે, હું જોનારો છું, એ પૂર્વકર્મ એનું છે, આ નિમિત્ત છે. જો નિમિત્તથી દૂર થા, બહુ ખેદરીય છે, બહુ વિભાગ છે, નિમિત્તને કારણે છે, નિમિત્તથી દૂર થઈ જાય. ઈ નહીં તું છો એને આનંદમાં આવી ગયો. તો હર્ષ વિષાદના પરિણામ છે, એ સંઘના પરિણામ છે, નિમિત્તના પરિણામ છે. પરિણામ થયા એ જડના આધાર ઉપર થયા, જડની પર્યાય થઈ, અને ચેતનની પર્યાય શું કહે છે અંદર, હું તો દેખો નહીં. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી કે દુઃખી, એ વિચારી લે. આ બહારનો શું દુઃખી દુઃખીને વિચારીની અંદર બેઠો છે. આ ભેદ જ્ઞાન, આ તત્વનો પક્ષપાત હોય એ બધી જ પરિસ્થિતિની અંદર પોતાને નિરાળો કરતો જાય, અને પોતાને ન્યારો નિરાળો કરવાની જે આવડત છે આ યોગ, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જ્ઞાન, સર્વ પ્રચંડ સ્વર્ગ હોય અને સમવસમાં વિરાજિત હોય તથા એ પ્રભુ તો ન્યારો જ છે. પ્રગટ રૂપ ચૈતન્યમય આ અવસ્થામાં પણ એ ચૈતન્ય સ્વરૂપ જ છે, અને આ અવસ્થામાં પણ એ ચૈતન્ય સ્વરૂપ જ છે. વાત બરોબર પકડાય તો આપણા જીવનની અંદર સમય સમયે થતા જે આ પર્યાયો છે, જળની અને ચેતનની એકરૂપ સદાકાર સદરૂપ પરિણામી, એને કારણે આખો ભાવ બદલાઈ જાય છે, અને વિભાવ ભાવમાં ચેતનની પર્યાય વિભાવ ભાવ, ઓલી જળની પર્યાય સ્વરૂપમાં, કેમ કે એને વિભાવમાં જતા આવડતું નથી, એને ભૂખ લાગે તો ભૂખ જ લાગે, એને કઈ બીજું ન થાય, એને ઓડકાર ના રખાતા, દુઃખ થાય દુઃખ જ થાય શરીરની અંદર, જળની પર્યાય સ્વભાવમાં જ રહી એને ફાવે, એમાં સ્ફૂર્ણા નથી, એમાં પ્રેરણા નથી, એમાં જ્ઞાન નથી. તો પછી એનો શું આપણે હરસ્રોપ કરવો, એનો હરસ્રોપ ન થાય. હવે જે જાણે છે એના સામે આપણી નજર વાંધો ત્યાં આવીને, તત્વદ્રષ્ટિ જેમ જેમ આપણામાં ઘટતી જાય તેમ તેમ આપણને આ બંનેમાંથી એ જીવ ન્યારો થવાનું શીખે, બધી અવસ્થામાં ન્યારો થતો જાય, અને પોતાના સ્વરૂપ તરફ એનો પક્ષપાત વધતો જાય. આ કેસે અતિશય ગુહ્ય ભાવ છે સાક્ષરના, આ કેવા છે ગુહ્ય ભાવો છે. આ એને જ કહેજો કે જે તમારી વાત, જેઓના હિત પર મોહના પડળ હોય તેઓની સામે ગુહ્ય ભાવ કેવા તે શોભતા, કારણ કે ઓલો તો મસ્કરી કરશે, મસ્કરી કરશે તો શું આવી. ઉપદેશક યોગ્ય અયોગ્ય જીવોનો વિભાગ કરવાનો વિવેક રાખતો નથી, અને ગ્રંથોની મોટી મોટી વાત કરે છે એને તો આખરે લાત જ ખાવી પડે. કે છે અડધું થાય મૂકે છે સરસ મજાનું, કે છે કાં તો એને ગચ્છની બહાર મૂકી દઈએ, કાં તો એને સંપ્રદાયની બહાર મૂકી દઈએ, કાં તો એને કે તારક વૈદ્ય અપાશ્રમ અને શ્રદ્ધેય મંદિરમાં આવવું નહીં, અનકામો જ આપણે આનો આ
કારણ કે એવા જો એને એ પ્રકારનો જે શ્રોતા છે એ બહુ સુખના રાજી હોય, ભવાભી નંદી હોય, તો એને તો એ જ ગમે ને, બીજું શું નહીં સમજી શકે. તો પેલી ભૂમિકા વૈરાગ્યની જોઈએ. જેવી એક ભૂમિકા જિજ્ઞાસુની, બીજી વૈરાગ્ય. જ્ઞાનીએ બહુ સરસ વાત કરી છે, કૃપાળુ દેવે તો બહુ સરસ કે ઉપશમ ને વૈરાગ્ય વિના તત્વજ્ઞાનની કોઈ જે વાત જ કરવી. ઉપશમ અને વૈરાગ્ય વિના વાત પામી શકે, એ ભૂમિકા વિના વાત થઈ શકે એવી કોઈ વ્યવસ્થા એમાં કંઈ મેળ નહીં પડે. આમાં તત્વજ્ઞાન તો શું સમજાવું વારંવાર. જો જીવમાં વિરક્ત ભાવ નહીં હોય સંસાર પ્રત્યેનો અને ભવાબી નંદી પણ હોય એને એકેય વાત બેસવાની માને. એટલે કે છે કે ગમે ત્યાં ગમે તે વાત કરતો નહીં. અહીંયા તો કે છે ભાવો સમજાવવા ગુરુ ભગવાન પણ એના પાછા અભ્યાસી હોવા જોઈએ, પ્રેમી હોવા જોઈએ, વૈરાગી હોવા જોઈએ. એને એવા ભાવોમાં નહીં કેનારને પણ મજા આવે. કોઈ ગ્રંથ કેનારને એની અંદર બગાડો એવું ગ્રંથ સાંભળો પણ એમ કઈ સાંભળો એને કઈ ઠકાણું નથી. અમે સાંભળો આત્મસિદ્ધિ ઉપર એક પંડિતજીનું પ્રવચન આપણને એમ થાય કે ભાવ બંધ કરો, ભાવ જ નહીં કોઈ. કૃપાળુ દેવ આ કાળનો આ યોગી કેવી રીતે આત્મસિદ્ધિ, ક્યાંથી આ પાછો તો મોક્ષ માર્ગ, આ લોકવાળો, હવે એવી કાંઈ એને ભાવ ન હોય, એના ઉપર પ્રેમ ન હોય, એ વાત કરે શ્રીમદના કોઈ પત્રોની કે શ્રીમદના શાસ્ત્રો, તો એ શું વાત નીકળે? શબ્દ સિવાય શું નીકળે? અને શબ્દ પછી કેવા નીકળે? આ ડાવડા અહીંયા સીધે બહુ સરસ. જે ગ્રંથ વાંચો કેનારને પણ એટલો પ્રેમ ઉમળકો ભાવ બધા નિયમતા હોય, સાંભળનારને પણ હોવા જોઈએ. એની બરોબર છે તો આપણને કહેવાની અને સાંભળવાની જે આખી બંને વચ્ચેની પ્રક્રિયાનો ભેદ કરી જાય છે. અહીંયા તો શું કહે છે કે એને આ ગ્રંથ કેવો છે આપણે સાંભળી લેવો, પૂરો થાય તો સારું થઈ ગયા. જો ભેદ આમાં શબ્દ પ્રયોગ સરસ છે કે શ્રોતાનો અને વક્તા વચ્ચે મનમેળ જોઈએ, એનો એને જેને અંતરથી ભેદ લખે છે આમાં સરસ શબ્દ પ્રયોગ છે કે જે હેતુ અંતર ભાંગે છે એ બરોબર એ રીતે જ જોઈએ કે જેને જે જોઈએ છે એવી જ એની સાથેની વાતો છે. એમાં જો અંતર પડી જાય, કહેનારની વાતનું અને સાંભળનારને વિષયનું જો અંતર પડી જાય તો દશા શું થાય? ઘણા ઘણા સ્વાધ્યાય મને થતી શું થાય? આપણને ઘડિયાળ હજી અડધો કલાક થતો, હજી આ કંઈ પૂરું થશે પાછો આનો સ્વભાવ તો લંબા. અંતર છે અહીંયાથી. આ યશોવિજયજી મહારાજ તો બહુ જબરદસ્ત કોઈ સાયકોલોજીસ્ટ છે. એટલે કે છે એ વિષય ઉપર અમે પ્રેમ નથી તો એ વિષયમાં લીન જ ન હોય ત્યાં વાત કરવાની મજા ન. જે વિષય ઉપર એને પ્રેમ નથી આપણે વાત કરવું એમને કૃપાળુ દેવની હોય, અને એને જો શ્રોતા વર્ગમાં પ્રેમ ન હોય તો પછી વાત સાંભળવાની કહેવાની મજા ન આવે. જ્યાં મનમેળ હોય ત્યાં જ કોઈ પણ વાત કરવાની મજા આવે. વિતરાગની વાત કરવી હોય તો વિતરાગનો પ્રેમી સમુદાય હોય તો કેવી મજા આવે, પણ અન્યમાં જઈને વિતરાગની વાત કરો તો કોણ સાંભળવાનું? એ શું કહે કે આને તમે કેટલો અડધો કલાક આવ્યો કે આમ તો 10 મિનિટ આપ્યું હોય ચાલો. ખૂબ સમજવાય આ વાત. એની આ ગાથામાં તો એટલી સરસ વાત મૂકી છે કે આવા રત્નચિંતામણી તુલ્ય ગ્રંથો ગમે તે આત્માઓને ન ભણાવે. બહુ સરસ છે, બહુ સરસ છે, કારણ આપણે ન કરો એને નથી ઈચ્છા. પછી ભૂમિકા થાય તો જ વાત ઉપજે અને એનો મેળ જામે. એટલે અહીંયા દૂધનું ને પરમાન્ન એટલે મિષ્ટ ભોજન, બેયનું ઉદાહરણ કે સરસ છે પકવાન, પણ ઓલો ડાયાબિટીસનો દર્દી એને તો લીમડાને કોલ લાવતો કાવો પાઈ ગયેલા. એટલે યોગ્ય અયોગ્ય શ્રોતાનો વિચાર નહીં તો કે છે એને ગચબાર મૂકવાના અને એને લાટોના પ્રહાર કરવાના આવશે. આવી વાતો ઘણી વાર આચાર્યોના જીવનમાં પણ બની. યશોવીજીજી મહારાજ ઉપર પણ આ પ્રકારનું થયું હતું અને ખૂબ વર્તમાન જે કંઈ રૂઢિ પ્રણાલિકાનો સખત વિરોધ થયો. આટલું સમર્થ જ્ઞાની જેને સાડા 12 વર્ષ સુધી બધા શાસ્ત્ર પારંગત પરમ સુરત એટલું બધું હતું, પાછા દીક્ષા ભરી અને એમાં આનંદન મળ્યા અને દ્રષ્ટિ ખુલી ગઈ એટલે એને તો પછી એનું પોતાનું એટલું બધું 350 ગ્રંથ એને લખી લે અને દરેકે દરેક ગ્રંથની અંદર એટલું બધું પ્રહારાત્મક, કેમ કે એની પાસે ભાષાનું સામર્થ્ય ગણું જબરદસ્ત. અને એને તો જે તે લખ્યું એમાં દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય નહીં વ્યવહાર સંધિ છેવટે થાય ન હોય તો એને તો પછી ફરિયાદ અમારું કોઈ સાંભળતું નથી તો સિમંદર સ્વામીને પવન. અને આ કોઈ સાંભળે નહીં એટલે એ ક્યાં બોલ્યા, કારણ કે પ્રતિક્રમણમાં સજ્જાય અને સજ્જાય તો પોતે આદેશ લાવતો ગુરુ મહારાજ, આદેશ આપજો, આદેશ તો આપવો જ પડે ને. આદેશ માયગો સજ્જાઈ મહિંદા બનાવવા ત્યાં ને ત્યાં સ્વામી સિંહ મંદર આવે. હે સિમંદર તું તો સાંભળ. અને એની અંદર એને જે વિષય લીધા છે અને એની સામે જે વાત અને પછી 350 ગાથાનું સ્મરણ પણ પોકાર કરીને કહે છે કે અમારી વાત સાંભળનાર કોઈ શાસનમાં રહ્યું નથી. એ તો સાધુ હતા, ઉપાધ્યાય હતા, એટલે એમને વિશેષ આ પ્રકારનો આક્રોશ હતો. પરમ કૃપાનુદેવે લખે પત્ર માટે, હે શાસન દેવી કાં તું અમને આ શાસનનો ઉદ્ધાર કરવાની વાત સમાવી દે અને કાં તું સામર્થ્ય આવે. હવે આ સહન થતું કેટલીક વાર જ્ઞાનીઓને પણ ધર્મની વિડંબના અસહ્ય છે. ધર્મના નામે થતા તોફાન અને સંત વિચારકને અસહ્ય છે. શું માઇન્ડું છે, શું કરવું છે એની સ્થિતિમાં. એટલે એને અહીંયા લખ્યું છે કે મુષ્ટિ પ્રહારને લાશ નહીં તો કંઈ કોઈ જ્ઞાની ને લાશ પણ આને તો એકાંતમાં પડી ગયેલા એની સ્થિતિ થાય છે ને બધી. એટલે એ કહે છે કે એવી વાતનો બરોબર વિચાર છેલ્લી વાત છે પછી આપણે.
આવતીકાલ